તારીખ 10/12/1994 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 913 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર
464 મુક્ત થવા માટે ઉપાય શું કરવો એવા પ્રશ્નના ઉત્તર રૂપે આ એક વિધિ વિષયક વિધાન છે કે આ ઉપાયો કરવામાં આવે. આ વિધાન પ્રમાણે જો કાર્યની પદ્ધતિ અપનાવવામાં આવે તો જીવ અશાતાથી મુક્ત થઈ શકે, નહીતર અશાતા દુઃખે કરીને ભોગવવી પડે એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. કહે છે આત્માને ભિન્ન અવલોકવો, આત્માને ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરવી. શેનાથી? શરીરથી, દેહથી. અશાતા છે એટલે પહેલાં શરીર લીધું છે. દેહથી ભિન્ન આત્માની ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરવી. શેના વડે સાધ્ય કરવી, કયા પ્રકારે સાધ્ય કરવી? ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને જુદો પાડવો. આત્માને જુદો પાડવો છે ને દેહથી. ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને, જે ઉપયોગ લક્ષણથી સદાય સ્ફુરાયમાન છે, આત્મા પોતે ઉપયોગ લક્ષણ દ્વારા સદાય સ્ફુરાયમાન છે અંતરંગમાં. બીજેથી લક્ષ હટાવીને અથવા માત્ર પોતાના જ્ઞાનમાં પોતાને જોઈને, જ્ઞાન જ્ઞાનમાં જ જુએ, બીજે જોવાનું નથી. જ્ઞાન જ્ઞાનમાં અવલોકન કરે તો ઉપયોગ લક્ષણથી પોતાનો આત્મા સદાય સ્ફુરાયમાન થઈ રહ્યો છે. કોઈ સમય એવો નથી કે જેમાં ઉપયોગ ન હોય અને જે લક્ષણથી એને જુદો ન પાડી શકાય. શરીર છે એમાં ઉપયોગ નથી, ઉપયોગ નથી. શરીરની જે અશાતાની પર્યાય છે એમાં પણ ઉપયોગ નથી. ઉપયોગ એમાં ક્યાંય નથી, ઉપયોગ ઉપયોગમાં જ છે. ભિન્ન વેદજ્ઞાનનો વિષય સમર અધિકારમાં એમ જ છે ને, ઉપયોગ ઉપયોગમાં છે, ઉપયોગ શરીરમાં નથી. તેથી શરીરની જે પર્યાય અશાતા, એ અશાતામાં પણ ઉપયોગ નથી. એ ઉપયોગ લક્ષણ વડે એને જુદો પાડવો. ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત, સનાતન એટલે ત્રણેય કાળે, ત્રણેય કાળે સનાતનનો અર્થ એવો છે સર્વકાળે સ્ફુરિત છે, સ્ફુરાયમાન છે એવા આત્માને. હું અહીંયા એમ નથી કહેતા કે ઉપયોગ પર્યાય છે અને આત્મા દ્રવ છે, એમ નથી કહેતા. આત્મા ઉપયોગથી સ્ફુરાયમાન થઈ રહ્યો છે, આત્મા પોતે જ ઉપયોગમાં સ્ફુરાયમાન થઈ રહ્યો છે. એટલે ઉપયોગમાં જ આત્મા છે, ઉપયોગમાં ઉપયોગ છે અને ઉપયોગમાં આત્મા છે. અનુભવ પ્રકાશમાં દીપચંદી લીએ છે, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું. આત્મા એટલે હું, આત્મા એટલે કોઈ બીજી ચીજ નહીં. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું, એવો દ્રઢ ભાવ તે સમ્યક્ત્વ છે. આ સમ્યક્ત્વની વ્યાખ્યા કરી છે અને કેટલું સરળ ભાષામાં એ વાત લીધી છે કે જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું, એવો દ્રઢ ભાવ તે સમ્યક્ત્વ છે. આમાં સમ્યક્ત્વ આવી ગયું. અનંતકાળમાં દુર્લભ એવું સમ્યક્ત્વ, જ્ઞાનમાં હુંપણાથી આ રીતે સુલભ છે, અનંતકાળમાં નથી થયું માટે દુર્લભ કહીએ, અને સહજ માત્રમાં પ્રગટ થાય એવું હોવાથી એને સુલભ પણ કહીએ, કે જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું, એવો દ્રઢભાવ તે સમ્યક્ત્વ છે. જુએ, તપાસે, અવલોકન કરે તો જ્ઞાનમાં હું પણ પોતાપણું માલુમ પડ્યા વિના રહેશે નહીં. કોઈ એમ કે નથી માલુમ પડતું એનું શું કરવું, જ્ઞાનમાં હું પણ માલુમ પડતું નથી એનું શું કરવું, આ એક પ્રશ્ન અહીંયા અપેક્ષિત છે. કે જ્યાં સુધી રાગમાં ને દેહમાં હું પણ માલુમ પડે છે ત્યાં સુધી જ્ઞાનમાં હું પણ માલુમ પડવાનું નથી. તો કે એ પણ પરિસ્થિતિ છે અનાદિની, હવે શું કરવું? રાગમાં ને દેહમાં હું પણ તો માલુમ પડ્યા જ કરે છે, હવે શું કરવું? કે શું કરવું, શું જેમ તું રાગમાં ને દેહમાં હું પણ કરે છો એ વખતે જ્ઞાન ઉપસ્થિત છે કે નહીં, વિદ્યમાન છે કે નહીં? તો ત્રણે ચીજ વિદ્યમાન છે, જ્ઞાન પણ વિદ્યમાન છે, રાગ પણ વિદ્યમાન છે, દેહ પણ વિદ્યમાન છે. અમારો એ પ્રશ્ન છે કે તું માત્ર રાગમાં ને દેહમાં શા માટે હું પણ કરે છો, કે જ્યાં તારું અસ્તિત્વ નથી. રાગ નાશ પામશે, તું નાશ પામતો નથી. દેહ નાશ પામશે, તું નાશ પામતો નથી. જ્ઞાન ઊભું રહે છે, જ્ઞાન છે એ ઊભું રહે છે. આ પરિસ્થિતિ પ્રગટ છે, પ્રત્યક્ષ છે, તો પછી તું જ્ઞાનમાં હું પણ કેમ કરતો નથી? કઈ રીતે કરવું? કે જે રીતે તું રાગમાં કરે છે તે રીતે કઈ રીતે કરવું? આ પ્રશ્ન થાય કે જે રીતે તું રાગમાં કરે છો તે રીતે કર. એટલે તારા ઊંધા પ્રયોગને અવલોકન કર, કે હું રાગમાં હું પણ ઉલટા પ્રયોગથી કરું છું. બસ પ્રયોગ તો આવડે છે તને. એ જ પ્રકારે જો જ્ઞાનમાં હું પણ કરવામાં આવે તો એ સુલટો પ્રયોગ છે. આ ઉલટો પ્રયોગ છે ને, હોય સુલટો પ્રયોગ છે. પ્રયોગ તો પ્રયોગ છે, ઉપયોગથી જુદો પાડવો. કેવી રીતે જુદો પાડવો? અવલોકન કરવાની દ્રષ્ટિ સાધ્ય કરીને. સાધ્ય કરવાનો અર્થ શું છે? કે વારંવાર પ્રેક્ટિસ કરવાથી, મહાવરો આવવાથી કામ કરવાનીમાં હાથ બેસી જાય છે. જેને આપણે એમ થાય કે આ કામ કરવામાં આની ગ્રીપ છે, પકડ છે. પકડ કેવી રીતે આવે? પ્રેક્ટિસ વિના પકડ આવે નહીં. એટલે વારંવાર ભેદ જ્ઞાન, હા પડે તો પાછો ચડે, પાછો પડે પાછો ચડે, એમ કરતા સાયકલ આવડી જાય છે. એવી જ રીતે આ બહેનો રોટલી કરે છે પણ બગડે, બાકી ચૂકી થાય પણ એમને એમ કરતા આવડી જાય. પછી તો રમત માત્રમાં કરે, બીજે વાત કરતા ધ્યાન બીજે હોય ને કરે, ઉપર છેલ્લા ઉપયોગથી થાય. થાય છે કે નહીં? સાયકલ ન આવડતી હોય ત્યારે ગરદીને દૂરથી જોઈને મૂંઝાય, હા અહીંથી આગળથી ઉતરી જાય. પછી આત્મવિશ્વાસ આવી ગયો હોય ગમે એવી ગરદીમાંથી નીકળી જાય. આ તો અનુભવ ગોચર છે બધાને. પ્રેક્ટિસનો વિષય, મહાવરાનો વિષય તો બધાને અનુભવ ગોચર છે. રાગમાં સુખ બુદ્ધિ રહે છે એનું કારણ કે એવો ઊંધો નિશ્ચય કર્યો છે. પ્રી કોન્સેપ્ટ મિસકોન્સેપ્ટ છે એવો નિર્ણય કરી રાખ્યો છે. હવે શ્રી ગુરુના વચનથી રાગમાં આકુળતા છે, દુઃખ છે. આકુળતા કહો, દુઃખ કહો, એક જ વાત છે ને. એને તપાસીને માન્ય કરવી, એમને માન્ય ન કરવી પણ તપાસીને માન્ય કરવી. તપાસવો કે છે એમ છે કે બીજી રીતે છે, મધ્યસ્થ થઈને તપાસવો. એમ જ જ્ઞાનમાં તું છો ને રાગમાં ને દેહમાં તું નથી એમ પણ કહે છે, તો એ પણ તું તપાસ, એ પણ તું તપાસી લે અંદરમાં કે તું ક્યાં છો. તને ક્યાં માલુમ પડે છે તું? તને તારી હૈયાતી ક્યાં માલુમ પડે છે? હું પણ આનો અર્થ શું છે? હૈયાતી માલુમ પડવી, તો હૈયાતી તને ક્યાં માલુમ પડે છે? જ્યાં સુધી જ્ઞાનમાં હૈયાતી માલુમ ન પડે ત્યાં સુધી જ્ઞાનમાં પોતાની ખોજ ચાલુ રાખે, ત્યાં સુધી પોતાની શોધ, જેને અંતર શોધ કહે છે. શું? આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય. જો ગુરુનો બોધ તને સારો લાગતો હોય એવી દશા તને આવી હોય, અંતરખોજ તને વર્તવી જોઈએ. વર્તે અંતરખોજ, અંદરમાં શોધ થવી જોઈએ કે હું ક્યાં, હું પણ મને માલુમ ક્યાં પડે છે. રાગમાં ને જ્ઞાન, રાગમાં ને દેહમાં જ્યાં સુધી માલુમ પડે ત્યાં સુધી એમ સ્વીકારવું યોગ્ય છે કે મારી ભૂલ થઈ રહી છે, આ ભૂલ મારી ભ્રાંતિને લઈને થઈ રહી છે, અનાદિની જે મારી ભ્રાંતિ છે એને લઈને મને ભૂલ થઈ રહી છે, આ ભૂલ કોઈ પણ પ્રકારે મટાડવી જોઈએ, કેમ કે આ ભૂલ અનંત જન્મ મરણનું કારણ છે. જેને અનંત ભાવિના અનંત જન્મ મરણની ચિંતા થાય એને એ ભૂલ ભાંગવી સહેલી છે. એ ભૂલ ભાંગવી તેને જ અઘરી છે કે જેને ભાવિના જન્મ મરણની કાંઈ ચિંતાને પડી નથી, દરકાર નથી એને, કેમ કે એ ચિંતાને વશ દર્શનમો મંદ થાય છે, ને દર્શનમો મંદ થાય છે ત્યારે ભૂલ જડે છે. જ્યાં સુધી દર્શનમો તીવ્ર હોય છે ત્યાં સુધી જ્ઞાન મલિન છે, ત્યાં સુધી જ્ઞાનમાં વિપર્યાસ એટલો બધો છે કે રાગના દુઃખને સુખ અનુભવે છે, અને રાગમાં ને દેહમાં પોતાનું અસ્તિત્વ નહીં હોવા છતાં એમાં પોતાના અસ્તિત્વને ગ્રહણ કરે છે, અનુભવ કરે છે. એ રાગની રુચિ છે, એ દેહની ને રાગની રુચિ છે. જ્યાં રુચિ ત્યાં હું પણ જાગૃતિ. સિદ્ધાંત શું છે? કે જ્યાં જ્યાં રુચિ ત્યાં ત્યાં હું પણ જાગૃતિ આવશે. ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને દેહથી તેજસ અને કાર્મણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરીને. તેજસ અને કાર્મણના પરમાણુ છદ્મસ્ત જીવને દેખાતા નથી, પણ કોઈ શાસ્ત્રના ભણેલા જીવને એમ થાય કે દેહથી તો ભિન્ન પાડીએ પણ કર્મ અંદર ચોંટ્યા છે એનું શું, એને ભાળ્યા નથી કોઈ દી. કોઈએ છદ્મસ્તે કોઈ અંદર ચોંટેલા કર્મને જોયા નથી કે ભાઈ વળગેલા છે, પણ શાસ્ત્ર આજ્ઞાથી માન્ય કર્યું છે તો કે એનાથી પણ ભિન્ન અવલોકન કર, તેજસ શરીરથી પણ ભિન્ન અવલોકન કર. એ તો તે જે રીતે અધરથી માન્યું છે એ અધરથી એને ઉડાડે, બાકી પ્રત્યક્ષ તે માન્યું નથી, ને પ્રત્યક્ષ નહીં માન્યું હોવાથી પ્રત્યક્ષ દૂર કરવાનો પ્રશ્ન પણ ઉપસ્થિત થતો નથી. દેહથી પ્રત્યક્ષપણે અભિન્નતા વેદાય છે, અથવા પોતાપણું વેદાય છે, સાતા અસાતામાં મને અસાતા થઈ, મને વેદના થઈ, મને પીડા થઈ, પત્ર તો એ વેદનાનો છે. તો કે ઉપયોગ લક્ષણથી એને વારંવાર ભિન્નપણે અવલોકવું, અને એ અવલોકન વારંવાર ભિન્નપણે થાય તો એનો દ્રષ્ટિકોણ સાધ્ય થાય છે. દ્રષ્ટિ સાધ્ય થાય છે એટલે અહીંયા દ્રષ્ટિકોણ સાધ્ય થાય છે. જ્ઞાનથી આત્મા જુદો છે એવી કોણ અંદરમાં ઉત્પન્ન થાય છે. જેમ શાકમાં ને દાળમાં નાખેલું ખારાશવાળું મીઠું જુદું છે, ખારસ જુદી અને દાળ જુદી, કે શાક જુદું. શાકનો સ્વાદ તે મીઠાનો સ્વાદ નહીં, મીઠાનો સ્વાદ તે શાકનો સ્વાદ નહીં. ભીન અવલોકવાની દ્રષ્ટિ જેને સાધ્ય હોય એને બરાબર પકડાય છે કે ખારું બરાબર છે, ખારું ઓછું છે, ખારું વધારે છે, પકડી શકાય છે. એવી દ્રષ્ટિ સાધ્ય કરીને સૂક્ષ્મ દ્રષ્ટિનો વિષય છે. જેમ મીઠું જુદું પાડવું, રસોઈમાં નાખેલું મીઠું, ઓગળી ગયેલું મીઠું જુદું પાડવું સ્વાદને લઈને, સ્વાદથી પકડીને, એમ અહીંયા જ્ઞાનના સ્વાદને પકડીને, ઠીક, સમયસારમાં તો આખા સમયસારમાં આ વિષય ચાલ્યો છે. જ્ઞાનથી આત્માને જુદો પાડવો, કઈ રીતે જુદો પાડવો? જો રાગ આકુળતા લક્ષણ છે, જ્ઞાન નિરાકુળતા લક્ષણ છે. રાગમાં કષાય હોવાથી તે આકુળતા એમાં સ્પષ્ટ છે, પ્રગટ છે, અનુભવ ગોચર છે. જ્ઞાન અકષાય સ્વભાવે હોવાથી એકલું જ્ઞાન, માત્ર જ્ઞાન, એટલે એને જ્ઞાન માત્ર કહીએ, તેમાં રાગનો અભાવ, કષાયનો અભાવ હોવાથી નિરાકુળતા સ્વરૂપે છે. તેનાથી તું તેને તું જ્ઞાનને આત્માને જુદો પાડ. એવી ગડબડ થાય છે, એ વાત સાચી છે. હવે તપાસવું ન જોઈએ કે એમ કેમ થાય છે, એમ કેમ થયું એ તપાસવું ન જોઈએ. આમ કેમ થયું? જો ખોટું પણ દ્રઢ થાય છે તો સાચું દ્રઢ થવામાં તને શું તકલીફ છે ભાઈ? જેમ કે જેમાં સુખ નથી એવી કોઈ પૂતગળની પર્યાયો, એમાં તને સુખાનુભવ થાય છે, છે સુખાભાસરૂપ દુઃખ છે, તો દુઃખ છે. જેને સુખાભાસ છે એમાં તો દુઃખ છે, પણ તને ખરેખર સુખ લાગે છે કે જ્યાં સુખનું નામ નિશાને નથી ને ગંધે નથી ને પડછાયો પણ નથી પડતો, તો પછી જે ખરેખર સુખ સ્વરૂપ છે એવું જે જ્ઞાન અને એવો જે જ્ઞાનમય આત્મા, એમાં તને સુખ કેમ નથી લાગતું? તપાસ કરવી, પોતાના ભાવની તપાસ કરવી, અવલોકન કરવી, તપાસને કરવી જોઈએ. એવું છે, એક બેનશ્રી બહુ સરસ વચનામૃત લખ્યું છે કે ભાઈ શ્રી ગુરુ તો માર્ગદર્શન આપે છે, માર્ગ ચીંધે છે, જે માર્ગે ચીંધે છે તે માર્ગે ચાલવાનું તો પોતાને છે, એમ પોતાને જ પુરુષાર્થ કરવાનો છે, એમ પાત્ર જીવને આવ્યા વિના રહેતો નથી. ત્યાં પાત્રતા લીધી છે પાછી પોતે. શું મારું કામ તમે કરી દો એવું આપણે શા માટે પરાધીન રહેવું? એક વાત. બીજી વાત કે કામ સોંપવા યોગ્ય હોય એને સોંપાય, નહીં સોંપવા યોગ્ય હોય એને સોંપાય. ગુરુદેવ માર્ગ દેખાડે છે તો ગુરુદેવને આપણે કામ સોંપાય કે તમે મારું કામ કરો? હે, આપણે ગુરુદેવની સેવા કરવી હોય તો ગુરુદેવનું કામ આપણે કરીએ, પણ આપણું કામ ગુરુદેવને કેમ સોંપાય આપણે? હે, ન સોંપાય ને. એ દ્રષ્ટિએ પણ વિચારવાનું કે માર્ગ દેખાડે છે એ એમનો અનંતો ઉપકાર છે, કેમ કે અનાદિનો અજૈણો માર્ગ છે. માર્ગ દેખાડનાર મળે એને તો માર્ગ આપી દીધો એમ જ કહેવાય. ખરેખર દેખાડ્યો ન કહેવાય, પણ માર્ગ આપ્યો. માર્ગ આપ્યો નહીં, આત્મા આપ્યો, તે તો પ્રભુએ આપ્યો. વર્તું ચરણાધીન, એવી પરિસ્થિતિ, એવો ભાવ આવવો જોઈએ. અને પુરુષાર્થ તો મારે જ કરવાનો છે એવું અંદરથી આવવું જોઈએ. મારા ચિંધાડનાર મળ્યા છે મારા સદભાગ્યે, હવે મારે ચાલવું, એ મારું કાર્ય છે અને મારે જ કરવું જોઈએ. પુરુષાર્થ મારે કરવો જ જોઈએ, મારે જ કરવાનો છે. અને જો પુરુષાર્થ તારે ન કરવાનો હોય તો, ન કરવો હોય તો તારો વિરિગુણ તો ઊંધો પરિણમે છે, એ હોળો કેદી થશે. જો તારે સવળો પુરુષાર્થ ન કરવો હોય તો ઊંધો તો ચાલુ છે. પુરુષાર્થ ન કરતો હોય તો જુદી વાત છે, પુરુષાર્થ ઊંધો તો કરે છો. હવે શ્રી ગુરુના વચન અનુસાર સવળો પુરુષાર્થ કરવાનો છે, અને તે પણ ઉત્સાહ લાવીને. કેવી રીતે? હું અનંતકાળથી આવું પરમ સત્ય મને સમજવા મળ્યું નહોતું, હવે આવું મને મારા આત્માનું અનંત હિત થાય એવું પરમ સત્ય મને દર્શાવનાર મળ્યા, હવે મારો ઉપાય હું ઉમંગથી ઉત્સાહથી ગ્રહણ કરી લઈશ. એમ ઉત્સાહ આવવો જોઈએ. એ વાત કીધી છે કોડરનું, જે સમ્યક સન્મુખનું છે ને, સમ્યક સન્મુખ મિથ્યા દૃષ્ટિનું વર્ણન, ત્યાં એવી વાત લીધી છે કે એવા જીવને જે સન્મુખ થાય છે એવા જીવને એવો જ ભાવ આવશે કે ઓહો, અત્યાર સુધી હું ભૂલ્યો હતો, ધર્મના નામે પણ મેં સ્વછંદ જ કર્યો હતો અને મારી મનમાની કરીને ખૂબ આથડ્યો, ખૂબ રઝળ્યો, ઘણો પરિશ્રમ કર્યો પણ મને માર્ગ મળ્યો નહીં. હવે મને માર્ગ દેખાડનાર મળ્યા, હવે એ માર્ગે હું ઉત્સાહથી મારા પુરુષાર્થથી આગળ વધીશ. એ હું આવ્યા વિના રહીએ નહીં અંદરમાંથી. શું છે? ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને દેહથી તેજસ અને કાર્મણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરી તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા, એકલો આત્મા ન લીધો, ચૈતન્ય સ્વરૂપી છે, ચૈતન્ય આત્મક, ચૈતન્ય જેનો આત્મા છે એવો જેનો સ્વભાવ છે, એ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો છે. વેદવું, નિરંતર વેદવું એ એનો સ્વભાવ છે, પછી કોને વેદવું એ પછીની વાત છે, પણ નિરંતર વેદવું એ એનો સ્વભાવ છે. એવા સ્વભાવવાળો હોવાથી જ્યાં સુધી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય, જ્યાં સુધી બહારનો પ્રતિબંધ છોડીને સ્વરૂપ પ્રત્યે ન આવે, એ અબંધ સ્વરૂપમાં આવવું તે અબંધ દશા છે. અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે સાતા અસાતારૂપ અનુભવ વિદ્યા વિના રહેવાનું નથી. ક્યાં સુધી સાતા અસાતાનો વેદન થયા કરે કે જ્યાં સુધી અબંધ દશાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી. કેમકે વેદવું એનો સ્વભાવ છે. અબંધ દશાને પ્રાપ્ત થાય ત્યારે સ્વરૂપ સુખને વેદશે, સ્વરૂપાનંદને એ વેદશે, સ્વરૂપની શાંતિને ભોગવશે. પણ જ્યાં સુધી એ અબંધ દશામાં આત્માના આનંદને ન ભોગવે ત્યાં સુધી એ સાતાને અસાતાને વેદ્યા વિના આ બાજુ આત્મામાં જોડાય અને આત્માની શાંતિને વેદે. જો આત્મામાં ન જોડાય તો પરમાં જોડાય ને પરની અશાંતિ, એ બાજુના ઉત્પન્ન થયેલી અશાંતિ નાકુળતાને વેદ્યા વિના રહે. હા, ઉપયોગ બહાર નીકળા કે જમકા દૂધ સમજો, જ્ઞાન દશામાં લખે છે. જ્ઞાનીને પણ પોતાનો ઉપયોગ બહાર જાય તે પોસાતું નથી, એ અંદર સમાય રહેવા ઈચ્છે છે. એમ ભગવાન મંદિરમાં જુઓ તો ભગવાન અંદરમાં 24 કલાક જુઓ તો કઈ સ્થિતિમાં છે, અંદર સમાઈ ગયા છે, આખે આખા અંદરમાં સમાઈ ગયા છે. એવું જ આત્મ સ્વરૂપ છે, પરિપૂર્ણ અંતર્મુખ સ્વભાવી આત્મા છે. કેવો આત્મા છે? પરિપૂર્ણ અંતર્મુખ સ્વભાવી છે એકદમ. એનું અંતર્મુખ પણ છોડીને ઉપયોગ બહિર્મુખ થાય, ભલે સાધક દશા હોય, એમાં આનંદનો હણાઈ જાય છે, શાંતિ હણાય છે, આકુલતા ઉત્પન્ન થાય છે, એ યમનો દૂત છે, મોત દેખાય છે એમાં. હા, ત્રણે કાળે, ત્રણેય કાળે પરિપૂર્ણ અંતર્મુખ સ્વભાવી છે. અંતર્મુખ પરિણમન થવું તે તેનો મૂળ સ્વભાવ શક્તિ છે. એ તો બહિર્મુખ પર્યાય થઈ, સ્વભાવની વિરાધના કરીને પર્યાય થઈ. જેમ અનંત આનંદ એ આત્માનો સ્વભાવ છે, પણ દુઃખ કોને થયું? બહિર્મુખ પર્યાય થઈ એમને દુઃખ થયું. પર્યાયમાં દુઃખ થયું, પર્યાયમાં સુખ થાય, પર્યાયમાં સ્વભાવ તો સ્વભાવ છે, પણ સ્વભાવની અવગણના કરીને, સ્વભાવની સાવધાની છોડીને, સ્વભાવની ઉપેક્ષા કરીને જીવ બહિર્મુખ થાય છે. પરમાં સાવધાન થઈને, પરની અપેક્ષા કરીને બહિર્મુખ થાય છે અને દુઃખને ભોગવે છે. તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી, નિરંતર વેદવાનો જેનો સ્વભાવ હોવાથી કાંઈ ને કાંઈ વેદા કરશે. શું? કે સાતા સાતાને એનાથી વેદે છે. ક્યાં સુધી? કે જ્યાં સુધી અબંધ દશાને પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી અંતર્મુખ દશાને પ્રાપ્ત ન થાય, ત્યારે બહિર્મુખ ભાવે તે અસાતાને વેદ્યા વિના રહીએ નહીં. એમ નિશ્ચય કરીને આવો પહેલો નિર્ણય કરવો એમ કહે છે. પછી અનુભવ થશે એવો. નિર્ણય કર્યા વિના કોઈને અનુભવ થતો નથી. આ વિજ્ઞાન છે, એનો સિદ્ધાંતિક નિયમ છે. પહેલા નિર્ણય થાય, નિર્ણયનું બળ પ્રગટે, એ બળ આગળ વધીને અનુભવ થાય. એમ નિશ્ચય કરી જે શુભાશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે સાતા સાતાનો સંબંધ કરે છે, તે ધારા પ્રત્યે પણ ઉદાસીન થઈને. શું કહે છે? સાતા અસાતા એ શરીરની પર્યાય છે. એક બાજુ શરીરરૂપ ઉદગળની પર્યાય સાતા અસાતા છે, બીજી બાજુ આત્મા છે. બે દ્રવ્યો તદ્દન ભિન્ન છે, વચ્ચે પુલ છે. બે થાંભલા વચ્ચે જેમ પુલ હોય, એ શુભાશુભ ધારાનો પુલ છે. તો કે પુલ તોડી નાખને તો પછી આ જવાનો રસ્તો રહેતો નથી. તો કે એનાથી ઉદાસીન થઈ જા. જે શુભાશુભ પરિણામ ચાલે છે, ચારિત્રની પર્યાયમાં, ચારિત્ર ગુણની પર્યાયમાં રાગ દ્વેષ શુભ શુભ પરિણામ જે છે, એનાથી ઉપેક્ષિત થઈ જા. સ્વભાવની અપેક્ષા કર અને શુભાશુભની ઉપેક્ષા કર. કેમ કે તે દુઃખ છે, કેમ કે શુભાશુભમાં દુઃખ છે, દુઃખથી પાછો વળતો. જે શુભાશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે સાતા અસાતાનો સંબંધ કરે છે જીવ, તે ધારા પ્રત્યે પણ ઉદાસીન થઈને દેહાદીથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલો તે આત્મા કેવો છે? દેહાદીથી, દેહથી અને શુભાશુભ ભાવથી ભિન્ન છે. પોતાના સ્વરૂપની મર્યાદામાં ત્રિકાળ રહેલો છે. સ્વરૂપની મર્યાદા છોડીને ક્યાંય ગયો નથી ને ક્યાંય જતો નથી, જઈ શકતો પણ નથી. આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો પણ અત્યંત વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરીને. હા, સ્વરૂપ મર્યાદામાં રહેલો આત્મા. સ્વરૂપ મર્યાદામાં એટલે પોતાને અનંત શક્તિનું જે પોતાનું સ્વરૂપ છે, દ્રવ્ય સ્વભાવ. ભેદથી આપણે શું કહીએ કે આત્મામાં અનંત જ્ઞાનની શક્તિ છે, અનંત આનંદની શક્તિ છે, અનંત અસ્તિત્વ શક્તિ છે, અનંત પ્રભુત્વ એ વગેરે અનંત શક્તિઓ છે. એક એક શક્તિમાં અનંત સામર્થ્ય છે. એ શક્તિનું, અનંત શક્તિનું એક રૂપ દળ છે તે આત્મા છે, અનંત શક્તિનું એક રૂપ જે દળ છે એ આત્મા છે. એ પોતાના સ્વરૂપની મર્યાદાનું ઉલ્લંઘન કરીને ક્યાંય કદી વિભાવ ભાવે, વિભાવ પ્રકારે, વિભાવ પરિણામે થતો નથી. સદાય સ્વરૂપ મર્યાદામાં રહેલો આત્મા છે. એ આત્મામાં, એ આત્મા નિત્ય છે, અચળ છે. સ્વરૂપ મર્યાદામાં એ અચળ છે, ક્યારે સ્વરૂપને સ્વભાવથી સ્ખલિત થઈને, ચલિત થઈને અન્યથા થતો નથી, અન્ય પ્રકારે થતો નથી. એવો જે સ્વરૂપ મર્યાદામાં રહેલો આત્મા અચળ સ્વભાવી, એમાં એક પડખે ચળ પરિણામ રૂપ ધારા છે પરિણતિની. શું કીધું? ચળ સ્વભાવ રૂપ પરિણામ ધારા છે. ઉત્પાદવી 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 પરિણામમાંથી આ કરે છે. તો કે તેનો આત્યંતિક વિયોગ કરવો, એવો સન્માર્ગ છે. આ વિષય બહુ સૂક્ષ્મ લીધો છે. એક સમયની ઉત્પાદવી રૂપ પર્યાય છે, એમાં પણ મારું અસ્તિત્વ નથી. હું સમયે સમયે ઉપજતો નથી અને સમયે સમયે વ્યય થઈને મરતો પણ નથી. ઉત્પાદવીમાં શું છે? પર્યાય જન્મે છે અને પર્યાયનો નાશ થાય છે. નાશને મૃત્યુ કયો? તો સમયે સમયે યોગ કરી નાખવાનો છે. એમ કહીને અહીંયા એમ કીધું કે આખી પર્યાય દ્રષ્ટિને મૂળથી ઉડાડી દે, તો અત્યંત વિયોગ કરે. અહીંયા શબ્દ અત્યંત વિયોગ એવો શબ્દ નાખ્યો. ઓલા પણ એમ કીધું પહેલા કે ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ કર શુભાશુભને, તો કે એને તું એનો એનાથી તું ઉદાસીન થા. શું? દેહથી ભિન્નપણું જો, ભિન્નપણું જો, અવલોક એટલે જો, શુભાશુભથી ઉદાસ થા. અને એક સમયની પર્યાયથી અત્યંત વિયોગ કરવાની વાત કરી છે. તો કે પર્યાય ક્યાં વિયોગ થાય? તો પર્યાયનો નાશ થઈ જાય, પર્યાય ચાલી જાય, પર્યાય થાય જ નહીં એવું બને કે એમ નહીં? પર્યાય દ્રષ્ટિનો પૂરેપૂરો વિયોગ કરવો જોઈએ. એક અંશ માત્ર પણ પર્યાય દ્રષ્ટિ ન રહેવી જોઈએ. સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ પર્યાય દ્રષ્ટિ ન રહેવી જોઈએ. પછી એ પર્યાયમાં ભલે સમ્યક્ત્વ થતું હોય ને એ પર્યાયમાં ભલે કેવળ જ્ઞાન થતું હોય. ઠીક. ઉપયોગે સ્વરૂપની સ્વભાવની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું એટલે એ ઉપયોગે માર ખાધો, દુઃખી થયો. ત્યાં શું માણસ દરવાજાથી બહાર નીકળવા તો વાંધો
નહીં.
હા, ઉપયોગ બહાર ગયો. સ્વરૂપ મર્યાદામાં રહેલો આત્મા એમ કેવું છે? જે સ્વભાવ છે એ સ્વરૂપ મર્યાદામાં રહીએ છે. સ્વભાવ છે એ સ્વરૂપની મર્યાદા જો છોડે તો સ્વભાવનો અભાવ થઈને વસ્તુનો પણ અભાવ થાય. કેમ કે વસ્તુ એટલે શું? કે વસ્તુનો જે સ્વભાવ તે વસ્તુ. વસ્તુ એટલે શું? કે વસ્તુનો જે સ્વભાવ. અને વસ્તુ નામ એટલા માટે પડ્યું છે કે એમાં સ્વભાવ વસેલો છે. આપણે વાસ્તુ નથી કરતા મકાન, વસવા માટે વાસ્તુ કરીએ છીએ. તો અનંત ગુણ સ્વભાવ જેમાં વસેલા છે તે વસ્તુ, એનો વસ્તુત્વ સ્વભાવ છે. જેમ પ્રભુત્વ સ્વભાવ છે એમ વસ્તુત્વ સ્વભાવ છે. તો એ સ્વભાવ સ્વરૂપ છે એ મર્યાદા છોડતી નથી. ઉપયોગ બહાર જાય છે એને વિભાવ કહેવામાં આવે છે. એ જ્ઞાનનો વિભાવ છે. ઉપયોગ બહાર જાય છે એ જ્ઞાનનો વિભાવ છે. અને જ્યારે ઉપયોગ બહાર જાય ત્યારે અવિનાભાવીપણે ચારિત્ર ગુણમાં રાગનો અંશ ઉત્પન્ન થયા વિના રહે નહીં. આમાં તો થોડોક ગડબડ થઈ છે ને. આપણે જે ચર્ચા બહુ વિવાદ ચાલે છે સુપર પ્રકાશકનો, એમાં જરા તકલીફી છે. શું? કે ઉપયોગ બહાર જ ગયા વિના જાણે પર જણાતું નથી. શું લાગે છે માણસને? ઉપયોગ બહાર જાય ત્યારે જ હું ઉપરને જાણું છું, ઉપયોગ બહાર ન જાય ત્યાં સુધી હું ઉપરને જાણતો નથી, અને ઉપયોગ બહાર જાય ત્યારે રાગ થયા વિના રહેતો નથી. માટે મારે પરનું જાણવાનું, જો હું બંધ કરું તો મારો રાગ બંધ થાય, ખોટી વાત છે. જો ઉપયોગ બહાર જાય તો જ પર જણાય, તો કેવળ જ્ઞાનીને કાંઈ ન જણાય, લોકાલોક જણાય છે એ જ ન જણાય. સંપૂર્ણ અંતર્મુખ છે, તો ઉપયોગ અંતર્મુખ હોય તો પણ પર જણાય છે કે નહીં કે જણાય છે, તો કે એ તો કેવળ જ્ઞાનીની વાત થઈ. હવે છદ્મસ્થને શું કરવું? તો કે તારે પરને જાણવાની જરૂર શું છે? તું ઉપેક્ષા કર ને, પર જણાય ત્યારે એની ઉપેક્ષા કર. તું આવિર્ભાવ કર જ્ઞાન વિશેષનો, પર જેમાં જ્ઞાકારે જ્ઞાન થયું હોય એવા જ્ઞાનનો આવિર્ભાવ કર, તો જ્ઞેય લુબ્ધ થઈને તને આસક્તિને રાગ ઉત્પન્ન થયા વિના રહે નહીં. એને ગૌણ કર, તો જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થઈ અને તને આત્માની શાંતિને સુખનો અનુભવ થશે. એનું નામ જ સાધના ને એનું નામ જ આરાધના છે. એમાં જ્ઞાનની પ્રસિદ્ધિ છે, એમાં તને તું પર સન્મુખ તારે જવાની શું જરૂર છે? પર ન, પર સન્મુખ ન થતાં પર ન જણાય તો તારે અપેક્ષા શું છે? એમાં ઉપેક્ષા તો કરવી જ છે તારે, તો અંતર્મુખ રહી જાને. કેવળ જ્ઞાન ફાટશે અને અંતર્મુખ રહીશ તો એ લોકાલોક જણાઈ જશે, કે જેને જાણવાની જરૂર પણ નથી. કેવળ જ્ઞાનીને કંઈ લોકાલોક જાણવાની જરૂર નથી, એ તો લોકાલોક પોતે પોતાની જાતને સર્વસ્વપણે કેવળ જ્ઞાનમાં સમર્પિત કરી દે છે. શું આવે છે શાસ્ત્રમાં? કે લોકાલોકે પોતાનું સમર્પણ કેવળ જ્ઞાનને કરી દીધું છે, એટલે અંદર લોકાલોક જણાય છે. જ્ઞાન ક્યાંય ત્યાં જતું નથી, જ્ઞાન ત્યાં જતું નથી. જ્ઞાનમાં લોકાલોક જણાણું એટલે સ્વમાં પર જણાણું, એનું નામ વ્યવહાર, એનું નામ વ્યવહાર. અને એથી એને ઉપચરિત વ્યવહાર કહ્યો છે. વ્યવહારમાં પણ અનુપચાર ને ઉપચારી ઉપચરિત વ્યવહાર કીધો છે. પણ જ્ઞાનમાં જ્ઞાકારો થયા છે માટે એને સદ્ભુત ઉપચરિત કહ્યો છે, અસદભૂત ઉપચરિત પાછો નથી કહ્યો, સદ્ભુત ઉપચરિત કહ્યો છે. તો એ બધી શાસ્ત્રની ભંગભેદવાળી વાતો છે, પણ સમજાય એને ચોખ્ખું પડે એવું છે, ન સમજાય એને જરાક ગૂંચવણ થાય એવું છે. સ્વને જાણતા પરનું જ્ઞાન થઈ જાય છે. કેમ, કેવી રીતે? કે તમે આત્માને સ્વ કેમ કહ્યો અને પર કેમ ન કીધો? તમને પરનું જ્ઞાન છે માટે ફરીથી સ્વ અને પર અપેક્ષિત છે. એકલા સ્વનું સ્વ પણ જ્ઞાન પરની અપેક્ષા વિના હોય નહીં, પરનું પર પણ જ્ઞાન સ્વની અપેક્ષા વિના હોય નહીં. કેમ કે સ્વની અપેક્ષા એ પર છે, જે પર છે એ પોતાની અપેક્ષા એ સ્વ છે. આ આત્માની અપેક્ષાએ તમે બધા પર છો, પણ તમારી અપેક્ષાએ તમે બધા સ્વ છો. તો જો હું મારા આત્માને સ્વપણે અનુભવું તો એમાં તમે પરપણે છો એવું જ્ઞાન આવી ગયું. કેમ કે આનું સ્વપણે ક્યાંથી જ્ઞાન થયું? કે પરપણે નથી એમાંથી એ જ્ઞાન થયું. તો છદ્મસ્તને પણ સ્વના જ્ઞાનમાં સ્વપર પ્રકાશકપણું અનિવાર્યપણે આવી જ જાય છે. એમ છે, આવી જ જાય ને. આટલું મારું, આ મારા મકાનની ચતુર્સીમાં છે, તો ચારે બાજુ રહેલા મકાનો કે રસ્તા હોય એમાં મારો કાંઈ લેવા દેવા નથી, ને ચારે બાજુવાળાને પણ મારી સાથે લેવા દેવા નથી. હકીસો દરદાવો કાંઈ નથી. ઠીક, ચોખ્ખું જ છે, તો ચોખ્ખું જ છે. ક્યાં સો પર એક જ જગ્યાએ છે? ભૂલ તો શું થાય છે કે જે પરનું પ્રતિબિંબ છે એ જ્ઞાનની જ પર્યાય છે. જેમાં પરનું પ્રતિભાસ અને પ્રતિબિંબ છે એ તો જ્ઞાનની જ પર્યાય છે. શું પર જણાયું એમ કહેવું તે સદ્ભુત ઉપચરિત વ્યવહાર છે. ખરેખર તો જ્ઞાન જ જ્ઞાકારે થયું છે, એનું નામ પરને જાણ્યું એમ કીધું તો એ કથનને વ્યવહાર લાગુ પડે છે સીધો. તે શું જ્ઞાન તો જ્ઞાન છે. એમાં શું છે કે અનેક જ્ઞાનમાં આકૃતિઓ તો ઉત્પન્ન થઈ ને, લાલ રંગ લાલ જણાયો, પીળો પીળો જણાયો, કાળો કાળો જણાયો, તો જ્ઞાન તો એવું થયું નથી. જ્ઞાન લાલ કાળા પીળા પણ થતું નથી. તો પછી જ્ઞાનને ખબર પડી કે ન પડી? કે હા ખબર તો પડી, એનું નામ જાણ્યું. આ કાગળ ઉપર અક્ષર કાળા છે ને કાગળ સફેદ છે, બરાબર છે? તો સફેદપણું કાળાપણું જ્ઞાનમાં તો પ્રવેશતું નથી. જ્ઞાન કાળું ધાળું થયું નથી, છતાં ખબર પડી. અક્ષરે અક્ષર વાંચીએ છીએ, અક્ષરે અક્ષર કનેક વાંચીએ છીએ, ખનેક વાંચીએ છીએ, અને અ વાંચીએ છીએ. તો કે એ જ્ઞાનનો સામર્થ છે. પરને સ્પર્શ્યા વિના, પરને ઈડ્યા વિના, પર પદાર્થ જેવું છે તેવા પર પદાર્થને એ પ્રકાશી શકે છે. સોને જેમ પ્રકાશે છે તેમ પરને પણ એ પ્રકાશે છે. પ્રકાશ પોતાનો છે, પ્રકાશ પરનો નથી, એમ કેવું છે. એને સ્વપર પ્રકાશક કહેવામાં આવે છે. હા, સ્ફટિકની પર્યાય જો લાલ થઈ તો સ્ફટિક પછી પારદર્શક રહીએ નહીં. હા, અને સ્ફટિકની પર્યાયમાં લાલ જાય આવી નથી એમ કહો તો એનું પારદર્શક પણ તોય રહેતું નથી. જો સર્વથા લાલ થાય તો પારદર્શકપણું મટી જાય, અને પારદર્શકપણું ન હોય તો લાલ જાય આવે નહીં. જેમ કાળા પથ્થરમાં ન આવે, લાકડામાં ન આવે, એમ આવે નહીં એની અંદર. માટે જાય તે જાય છે અને સ્ફટિકપણું તે સ્ફટિકપણું છે. સ્વભાવભૂતપણું શું એટલું જો સમજાય તો એથી બીજું છે એમાં વિભાવ શું છે તરત સમજાય. જ્ઞાન તો જ્ઞાન છે, સામાન્ય અંગે પણ છે ને વિશેષ અંગે પણ છે. સામાન્ય અંગમાં એકાકાર છે ને વિશેષ અંગમાં અનેકાકાર છે, અને એવું જ્ઞાનનું સ્વરૂપ છે. એમાં મૂંઝાવાની જરૂર નથી. જ્ઞાનમાંથી જ્ઞેયો ભૂસાડવા માગે તો એ નહીં થઈ શકે. રાજમલજીએ ના પાડી કે નહીં? જ્ઞાનમાંથી જ્ઞેયોને કાઢી નાખવા માગે છે તે મિથ્યા દ્રષ્ટિ છે. એ લોકોએ તો કર્યું, વેદાંતમાં તો એમ જ છે, જ્ઞાનમાંથી જ્ઞેયો કાઢી નાખવાની વાત છે. એ તો ઓલા બિલમાં મંગળે આંખું ફોડી નાખી, કે આંખ છે તો રૂપ દેખાય છે ને, માટે આંખ જ ફોડી નાખો આપણે. ભાઈ આંખ ફોડી નાખીશ તો એ દેખાશે, પછી હું ફોડીશ? તો આંખ બંધ કરીને લાલ પીળું નથી દેખાતો. આંખ ખુલ્લી હોય તો લાલ પીળું દેખાય છે, આંખ બંધ કરો તો લાલ પીળું દેખાશે, પછી કોને ફોડવા જઈશ? તો એ ભ્રાંતિ છે, એનું સ્વરૂપ છે. પરનું પદાર્થના આકારે જ્ઞાન વિશેષના આકારો થવા એનું સ્વરૂપ છે. એમાં આકુળતા કરવાની જરૂર નથી. એમાં ઇષ્ટનિષ્ઠપણાની કલ્પના ન કરવી, બસ પછી વાંધો નથી. કેવી રીતે શૂન્ય થશે? બોલે કેવી રીતે શૂન્ય થશે? શૂન્ય થવું એટલે શું? પણ એનો અર્થ શું? કે કલ્પના છે શૂન્યની. નરદનીશ કહેતા કે શૂન્ય હો જાઓ. ક્યાંથી શૂન્ય થવાનો હતો?
અહીંયા તો કહે છે કે ચલ પરિણામ ધારા છે એની પણ દ્રષ્ટિ છોડ.
તું અચલિત સ્વભાવે છો, તું અચલિત સ્વભાવે છો, સ્વરૂપ મર્યાદાનો અર્થ છે કે તું અચલિત સ્વભાવે છો તો ચલ સ્વભાવમાં હુંપણાની દ્રષ્ટિ તદ્દન છોડી દે ને, પૂરેપૂરી છોડી દે ને, પછી જો પરિણામનું સમય જ્ઞાન થશે તને, પછી ચલ પરિણામરૂપ જે ધારા છે એનું તને સમય જ્ઞાન થશે. હા, એ તો બારમાં ગતિ આગત નશો, એ તો અંદરમાં ચલ પરિણામરૂપ જે સ્વરમ જે ધારા છે તેનો આત્યંતિક વિયોગ એટલે અત્યંત એની દ્રષ્ટિ છોડીને, છોડવાનો સન્માર્ગ ગ્રહણ કરી પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા, આત્માનું વર્ણન કેવું સુંદર કર્યું છે, પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા, ચૈતન્યનો પ્રકાશ લેવો છે, જડમાં કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે. કર્મની સાથે જોડાઈને, કર્મયોગનો અર્થ શું, કર્મના ઉદયની સાથે જોડાણ કરીને સકલંક પરિણામ દર્શાવે છે. તેથી ઉપરાંતે એનાથી તું શાંત થા, એનો તને થાક લાગવો જોઈએ. ઉપરામ થવું એટલે વિરામ પામવો. વિરામ કોણ લીએ, આરામ કોણ લીએ, થાકી જાય તે. આરામ, વિરામ, ઉપરામ બધા એકાર સ્વરૂપ શબ્દો છે. શું તેનાથી ઉપરામ થઈ જેમ ઉપશમિત થવાય, જેમ અંદરમાં સ્થિર થવાય, શાંત થવાય, જેમ ઉપશમિત થવાય એટલે જેમ શાંત થવાય તે ઉપયોગમાં, તેવા પ્રકારના ઉપયોગમાં એટલે તેવા પ્રકારના પ્રયત્નમાં, સાવધાનીમાં, અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, શાંત થવાય અને સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતનના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. એવી જ ભાવના કરવી, એવું જ સ્વરૂપનું લક્ષ કરવું, એવા જ સ્વરૂપનું ચિંતન કરવું કે જેથી સહજ પરિણામ થાય, એમાંય તે ક્રમ લીધો છે. શું તે જ લક્ષ, પહેલું લક્ષ થવું જોઈએ, લક્ષપૂર્વક ભાવના થવી જોઈએ, ભાવના અનુસાર એનું ચિંતન ચાલવું જોઈએ, અને એમાં પછી એ પરિણામ સહજપણે એવા પરિણામ રૂપ થઈ જવાય, એ કરવા યોગ્ય છે, એ થવા યોગ્ય છે. આખું સમયસારનું ભેદ જ્ઞાન લઈ લીધું, એક જ પારિક્રમ અને એક જ વચન છે, વચ્ચે કંઈ ફૂલ સ્ટોપ નથી. પાછું શું ક્યાંય વચ્ચે આખું પારિગ્રાફનું એક જ વચન છે, અભિવ્યક્તિનું સામર્થ્ય કલમમાં સામર્થ ઘણું છે. એક વાત ભેદ જ્ઞાનની કરવી છે, દેહથી ભિન્ન, રાગથી ભિન્ન અને એક સમયની પર્યાયથી પણ ભિન્ન, એક વાક્યમાં સમાડ્યું છે. બહુ લખવાની શૈલી. પણ એ તો અંદરમાં તો અનુભવ હોય ને, એટલે અંદરમાં અનુભવ તો એકદમ ચોખ્ખો હોય. પછી ભાષામાં તો શું છે કે સામે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈને સામા માણસને ઊભો રાખવાની દૃષ્ટિએ પણ કોઈ વાત કરે. જેમ ગુરુદેવ રામદાસ કિલાચંદ આવ્યા તો નરસિંહ મહેતાની વાત કરી મુંબઈમાં, જો નરસિંહ મહેતા શું કહે છે, જ્યાં લગી આત્મા તત્વ ચિંત નો નહીં ત્યાં લગી સાધના સર્વજ ઉઠી, શું કર્યું ગંગ નાયા થકીને, શું કર્યું માળા જેપા થકીને. શું એમાં આ ભોગીભાઈ શેઠ આવતા હતા અહીંથી, તો આનંદ ગંજીના પદ બોલે, હું પ્રભુ તુમ જાણગરીથી સૌદક જગ દેખતા હો લાલ. હા, જુઓ શું કહે છે આનંદ ગંજી, એમ લેવાનું કે ક્યાંય કોઈ વ્યક્તિગત પત્રો છે એટલે કોઈ જીવને માટે એવું લખ્યું હોય. હા, તો એવી રીતે વાત કરવાની પદ્ધતિ છે. સામો જીવ ઊભો રહીએ, ઊભો રહીએ તો આગળ વધે, ભાગી જાય તો શું થાય. આપણે અહીંયા કોઈ નવા આવે તો શું કર્યું, જરા આગળ બેસવા દઉં ભાઈ, ના જરા આગળ નવા માણસ આવે તો શું કરીએ આપણે, આપણે પાછળ બેસીએ ને આગળ કેમ. એ એક નીતિ છે, નવાને આદર કરવાની એક જૈન નીતિ જ છે. એ રીતે બધા જ્ઞાનીઓને એ નીતિ અપનાવેલી હોય છે અને એ યોગ્ય છે. શું ઈશ્વર કરતાની શૈલી લીધી છે, નિવેદાંતની શૈલી છે, અને આમાં લીધું છે ને 807 પત્રમાં શ્વેતાંબરનું લીધું છે ને, કોઈ શ્વેતાંબર હોય તો એમ પણ લખ્યું હોય તો ઠીક વાત છે, એમાં કંઈ બીજો અવગુણ જોવા જેવો નથી. એક એમાં શું સ્પષ્ટીકરણ છે, હમણાં રાજકોટમાં સ્પષ્ટીકરણ આવ્યું, 569 પત્ર વાંચતા હતા, એની અંદર પોતાના દશા વિશે લખ્યું કે અમને પણ અમારી શિથિલતા દેખાય છે, અમને પણ એમ લાગે છે કે ઘણું શિથિલ છે, એ જેવી હવે આવી શિથિલતા રાખીશ તો અહિત થશે, એમ પોતાને પોતાને સંબોધન કર્યું છે. હવે આપણે તો સ્વાધ્યાય કરવા બેઠા છીએ, એમાં એમના ગુણાનુવાદ કરવા બેઠા છે, હવે એમણે પોતાનો દોષ ક્યાંય પ્રગટ કર્યો હોય તો આપણે એને મુખ્ય કરાય નહીં. નાનીના ગુણાનુવાદ કરાય, પણ કોઈ ક્ષતિ કોઈ દોષ ચારિત્રમાં અપેક્ષાએ અસ્થિરતા અપેક્ષાએ હોય, પોતે વ્યક્ત કરે અથવા કોઈને બીજાને જણાય, તો પણ મુમુક્ષુ જીવે તે ગૌણ કરવા યોગ્ય છે. કેમ કે ગુણાનુવાદ કરવા તે ભક્તિ છે, બહુમાન કરવો તે ગુણાનુવાદ છે, ગુણાનુવાદ બહુમાન તે ભક્તિ છે, અને અભક્તિ એથી વિરુદ્ધ છે. જો દોષનો વિચાર કરવામાં આવે કે મુખ્ય કરવામાં આવે તો અભક્તિના પરિણામ થાય. ગુરુદેવ જ્ઞાની પુરુષ હતા, ગુરુદેવને કોઈ વાત ખ્યાલમાં આવી હોય એમનું એક લેવલ જુદું છે, એમને એ દોષ નહીં થાય, મુમુક્ષુને થઈ જાય. હા હા, એટલે એમાં શું છે કે એ બધું જોઈ શકે અને એમને એમ કહેવાનો અધિકાર પણ હોઈ શકે. મુમુક્ષુએ તો વન વે ટ્રાફિક રાખવો, મુમુક્ષુએ શું કરવું, જ્ઞાનીના ગુણાનુવાદ ને ગુણગ્રામ જ કરવા, બીજું લક્ષમાં લેવા યોગ્ય. મોટાની વાત મોટા જાણે, નાનાએ વચમાં માથું મારવા જાય, રામ રાવણની લડાઈ થઈ, રાવણ છૂટી જશે પણ રામ ઉપર દ્વેષ કરનારા નહીં છૂટે. શું રામ રાવણની લડાઈ થઈ, રાવણ તીર્થંકર પુરુષ છે, એ છૂટી જશે, ભલે નરકમાં ગયા છૂટી જશે, પણ જે દ્વેષ કર્યો હશે એ નહીં છૂટે. એમ એમ કોઈ વાર મોટા પુરુષમાં વિચાર ભેદ થાય, મતભેદ થાય, આપણે ત્યાં બી નું નહીં બધું, નાના ઇમેજમાં ના પડાય અંદર, મોટાનું મોટા જાણે. એમાં જો નાના રાગ દ્વેષ કરે એ મોટા તરી જશે, તમે હલવાઈ જશો, એ તો મોટા પુરુષ છે, મહાન આત્માઓ છે, આજે નહીં કાલે તો ઉતરી દેવાના છે. એના ઝઘડામાં તમે પડશો તો તમે ઉભાઈ જશો, તમે હલવાઈ જશો, તમારે અનંતકાળ વારો નહીં આવે. તો કોઈ દિવસ મોટા મોટાની વાતમાં એવી રીતે માથું મારવું, એ તો મોટો ગુણ છે, તો એનો ત્યાં ગુણાનુવાદ કરનો, તો એનો ગુણાનુવાદ કરવા એના. પણ હા, એમનો દોષ છે, આ તો એમનામાં આ દોષ હતો, એ જોવા જેવું નથી, આપણું કામ નથી, એ મુમુક્ષુનું કામ નથી. થોડું સ્પષ્ટીકરણ આ જરા.